તારીખ 12/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
કર્મ રાગ ને આગળ નથી ચાલુ, 34 માં જે પર્યાય ને સ્વતંત્ર એના કારકો ભીને નું ક્ષેત્ર ભીને એવી રીતે જુદી પાડવાનો હેતુ, પારમાર્થિક હેતુ શું છે? પર્યાય તો એનું અંગ છે, અને પ્રમાણ થી જુઓ તો પર્યાય અભેદ છે. આવી એક બંધારણીય વસ્તુ વ્યવસ્થા છે, પરદ્રવ્ય જેવું નથી. છતાંય પર્યાય ને આટલી બધી જુદી પાડવાનું શું કારણ છે? હેતુ શું છે? અથવા ન્યાય શું છે? અથવા પરમાર્થ શું છે? અનાદિથી જીવ પરમાં એકત્વ પર્યાયમાં એકત્વ કરી દે, અને એના ઉપરથી તો પ્રવચન સાહેબની પ્રાણોમય ગાથામાં પર્યાય મૂંધા પર સમજા એ સૂત્ર જોઈએ છે. અધિકાર તો છે વસ્તુના બંધારણને ત્યાં સમજાવવાનો, કે દ્રવ્ય છે એ ગુણ પર્યાય વંત છે, દ્રવ્ય છે તે ગુણમય છે, અને દ્રવ ગુણો છે એને પોતાના પર્યાયો છે. આવું સ્થાપતા એક લાલ બત્તી મૂકી છે, છતાં પણ પર્યાય મળે છે. એક જ ગાથામાં ચોથું પદ આ લીધું, દ્રવ્યો છે એ ગુણમય છે, દ્રવ્યો ગુણમય હોવા અને દ્રવ્યોને ગુણોને દ્રવ્ય અને ગુણોને પર્યાયો હોવા છતાં પર્યાય ગુણ છે તે પરમાણુ છે. હવે અધિકાર જ્યારે પોતે વસ્તુના દ્રવ્યગુણ પર્યાયને સમજાવવા માટે વિસ્તાર કરવાનો અધિકાર કરે છે, ત્યાં પ્રારંભમાં આમ કહેવાનું શું કારણ? વચ્ચે આ વાત ઘૂસાડવાનું શું કારણ? એ પારમાર્થિક હેતુ છે. આ એક અનાદિની સ્થિતિ છે, નિખ્યાત દશાની જીવની, કે જેનું મૂળિયું એ છે કે એક સમયની પર્યાયમાં જીવ રત છે અને રાગ તેને લઈને છે. જીવની પર્યાયમાં રાગ કેમ? કે પર્યાય બુદ્ધિ હોવાની દીધી. પછી એની મંજા ચાલે છે તો પરદ્રવ્ય સુધી એકત્વ બુદ્ધિ કરે છે. પર્યાયમાં એકત્વ બુદ્ધિ કરતો હોવાથી અલ્પપણામાં અધુરાક્ષરક્ષમમાં રાગાદીમાં એ પર્યાયપણે હોવાથી એમાં એકત્વ થઈ જાય છે. જ્ઞાનના ક્ષરક્ષમમાં અને રાગાદીમાં એકત્વ થતું હોવાથી જ્ઞાનના વિષયભૂત જ્ઞેય અને રાગના વિષયભૂત જે પદાર્થો પંચેન્દ્રિયના વિષય એમાં પણ એકત્વ થઈ જાય. આ બધું અનિષ્ટભૂત થવાનું કારણ એક પર્યાય પોતે ત્રિકાળ શુદ્ધ અખંડ હોવા છતાં એક સમયની ખંડ ખંડ પર્યાય જેટલો જ પોતાને અનુભવે છે. એ પર્યાય દ્રષ્ટિ અનાદિથી કેટલી બધી દ્રઢ થયેલી, અથવા જીવના પરિણામ કેટલા બધા એ પ્રકારે સંસ્કારિત થયેલા હોવાથી જીવની દ્રવ દૃષ્ટિ થવી મુશ્કેલ પડે છે, ત્રિકાળીની દ્રષ્ટિ થવી એને મુશ્કેલ પડે છે. એટલે એને જોરથી ધક્કો માર્યા વિના મોતને બાજો તો તાવ આવે એવી વાત છે. કોઈ માણસ થોડું કામ ન કરતો હોય એને એને વધારે બોજો નાખી દઈએ તો થોડું કરી લઈએ, એક માણસ મુદ્દલ પૈસા નો આપતો હોય તો વ્યાજ ચડાવીને ઉઘરાણી કરે, મારો તો આર્તા થાય. પછી ઓલા મુદ્દલ મળે તો લઈ લે, પછી રાજી થઈ. પણ મુદ્દલ માગે તો મુદ્દલ પૂરા મળે
નહીં,
એમાં કસર કરવી પડે. પર્યાય બુદ્ધિ છોડાવવા માટે પર્યાયનો બંધારણીય સંબંધ છે એને પણ ગૌણ કરાવીને એક વાર એને પણ લક્ષ્યમાંથી દૂર કરાવી અને દ્રષ્ટિમાંથી એને સાવ છોડાવી દઈએ. એટલે દ્રષ્ટિ તો વિષય જ નહીં કરે એક સમયની પર્યાય, ત્યારે એને શ્રદ્ધાની વ્યાપી વ્યાપકતા થાય. પછી એને બંધારણ સમજાય કે દ્રવ્ય પર્યાય નો કરતા કેવી રીતે, ત્યાં સુધી પર્યાય નો કરતા દ્રવ્ય છે એ વાત એને યથાર્થપણે ન સમજાય. કેમ કે દ્રષ્ટિ વિપરીત છે, પર્યાય માત્ર જેટલો જ પોતાને વિપરીત દ્રષ્ટિમાં અનુભવે છે એને એનું બંધારણીય જ્ઞાન છે. એ જ્ઞાન પરિણામમાં કામ એને આવતું નથી, જ્ઞાન પણ એને નકામું જાય છે, પર્યાય બીજી છોડાવી શકતો નથી. બંધારણની વ્યવસ્થા ખરેખર ત્યાં સુધી બરાબર જાણી જ નથી, જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન થાય. પર્યાયનું એકત્વ છૂટીને દ્રવ્ય સ્વભાવમાં એકત્વ ન થાય ત્યાં સુધી એને બંધારણ જાણવી નહીં જાણ્યા બરાબર. હા, એનો ઉપયોગ એટલો થાય કે એ ગ્રહિત મિથ્યાત્વમાં ન આવે, જેમ સાંખ્યમાં અસાંખ્ય આવી ગયા એ કેટલી મર્યાદા, સાંખ્ય જેવા મતમાં ન આવી
જાય.
બીજી રીતે થવાનો સંભવ આ પડખે ન થાય, બીજા પડખે થઈ જાય પછી. કેમ કે બંધારણ જાણે અને પ્રમાણનો પક્ષ કરે કે વ્યવહારનો પક્ષ કરે, પર્યાયનો પક્ષ જે છે એને કારણે, અનાદિથી જે છે એને કારણે, તો પછી ગ્રહિતમાં આવી જાય. તો ગ્રહિત થતા વાર ન લાગે. કેમ કે અનુભવ ક્યાં થયો? અનુભવ તો પર્યાય નો પર્યાય ના જ રહેશે, પણ હું ત્રિકાળ શુદ્ધ અખંડ પરમ તારીઓ છું એના ઉપર દ્રષ્ટિ આવશે ત્યારે અનુભવ થાય છે સમ્યક. ત્યારે અંશને અંશપણે જાણશે, પર્યાય અંશને યથાસ્થાને ત્યારે જાણશે, અને ત્યારે એક સમયમાં કરતા પણ ન કરતા પણ બેનું જ્ઞાન યથાર્થ થશે. એમ 34માં બીજા પારિગ્રહમાં કીધું. તો કહેવાનો મતલબ શું છે કે એમ પર્યાય અંગને ભિન્ન કહેવા પાછળ પરમાર્થ શું કે એકત્વ છોડાવવું, તે સ્વરૂપમાં એકત્વ કરાવવું અને પર્યાયમાં એકત્વ છોડાવવું, આ પરમાર્થ છે. એ પરમાર્થ બરાબર છે, યોગ્ય છે. એટલા માટે એ વચનો આવે છે, પર્યાયનું કારણ પર્યાયમાં, પર્યાયમાં કરતા પર્યાયમાં એમ આવવાનું કારણ એ છે. તો હું દ્રવ્યગુણ પર્યાય તમને સમજાવીશ એક પદાર્થમાં, પણ પર્યાય મૂળ પણ ઉતારો નહીં હોવું જોઈએ, એ શરત છે મારે સમજવા માટે. સબ્જેક્ટ કન્ડિશન અધિકાર નો પ્રારંભ અહીંથી થાય છે, પ્રાણ જ્ઞેય અધિકાર. લાલ બત્તી મૂકી, પહેલા લાલ બત્તી મૂકી પછી બધું વિસ્તાર કરે. આમ જુઓ તો આખું શાસ્ત્ર જ્ઞાન પ્રધાન છે, અને જ્ઞેય અધિકારીનું જે નામ છે એ પણ જ્ઞાનમાં જણાય તે જ્ઞેય, જ્ઞાનમાં જણાવવા યોગ્ય. પરિભાષા જે છે કે જ્ઞાનમાં જણાવવા યોગ્ય હોય તેને જ્ઞેય કહીએ. પણ આ પર્યાય મુંડા પર સમય આ નાખ્યું છે એના ઉપર જયસેન આચાર્ય એવી ટીકા કરી છે કે આ સમય દર્શન નો અધિકાર છે, આ શ્રદ્ધાનો અધિકાર છે, એ અધિકાર નથી. કેવી રીતે એમને એવી ટીકા કરી છે, ગુરુદેવી વાત કરતો અધિકાર નથી, આ તો જયસેન આચાર્યના મત પ્રમાણે આ શ્રદ્ધાનો અધિકાર છે, સમય દર્શન નો અધિકાર છે. રાજવાર્તિક ઘટક લંકદેવ નું કૃપા છે, શ્લોક વાર્તિક વાર્તિક વિદ્યાનંદ. સાધક છે અને સાધક તો દ્રષ્ટિના જોરે આગળ વધે છે, સાધક તો દ્રષ્ટિના જોરે આગળ વધે છે, તો દ્રષ્ટિના જોરે આગળ વધી રહ્યા છે અને જે રીતે પ્રણમી રહ્યા છે એ રીતે કહી રહ્યા છે. શૈલી આવી છે, કુદરતી શૈલી આવી છે, કેમ કે એમને જોયું મને સત્સંગ મળતો નથી. ગુરુદેવનો સત્સંગ ચાહે છે પણ પુણ્યયોગની વાતે સત્સંગ મળતો નથી. કલકત્તાના વેપારના અને કુટુંબમાંથી પરમાર્થને બિલકુલ અનુકૂળ નથી, પારમાર્થિક માર્ગ માટે જરાય અનુકૂળતા નહીં, તો ઘરની અનુકૂળતા ઘરમાં કોઈ નહીં. પ્રતિકૂળ ચાલ્યા છે કે અમે એમનાથી પ્રતિકૂળ ચાલ્યા છે, કેમ કે એ તો એમનો સ્વભાવ તો નહીં દેખાતો હતો, એટલે ગમે ત્યારે રૂમ બંધ કરીને બેસી જાય ત્યારે નીકળે, એનું કાંઈ ઠેકાણું નહીં, અંદરથી ખાટલ ચડાવીને ગમી જાય. પછી મન પડે તો કલાક એમ ગણે, મન કરે મન પડે તો પાંચ કલાક એમ ગણે, દુકાનનો ટાઈમ થયો એ ન જુએ, ખાવાનો ટાઈમ થયો એ ન જુએ, સુવાનો ટાઈમ થયો એ ન જુએ, કાંઈ ન જુએ, ઠીક પડે તારે અડીગો લગાવ ગઈ જાય. એને જેવું ટાઈમ બારમાં કાંઈ અનુકૂળ નથી, એટલે કે આપણે તો એ માય આત્માની પાછળ ફરી જવા, બધી દરકાર છોડી અને એક ઠેકાણે ભેંસ જોર લગાવી, બધી તાકાત લગાવી, દ્રષ્ટિના જોર વગર સત્સંગ વગર આગળ વધવું, દ્રષ્ટિના જોર વગર સંબંધિત. બુદ્ધિપૂર્વક પ્રમાણનો પક્ષ કરે પ્રયોજન બે જગ્યાએ છે, એક 43 શુદ્ધ આત્મા છે એ પ્રયોજન ગુપ્તત્વ છે, સર્વોત્કૃષ્ટ પ્રયોજન ગુપ્તત્વ પોતાનું સ્વરૂપ છે, બીજું એને અવલંબવું જે વિધિ છે, જે વિધિએ એને એની સન્મુખ થવું, જે રીતથી એ કાર્ય પદ્ધતિની પ્રયોજનભૂત વિષય છે, એને પર્યાય અપેક્ષાએ એનું પ્રયોજન સિદ્ધ થવાનું છે, કે સમયપણે થાય, સુખ શાંતિ થાય વગેરે, અથવા અશુદ્ધિ જાય ને શુદ્ધિ થાય, એ પ્રયોજન, જે વિધિનું પ્રયોજન અને સ્વરૂપનું પ્રયોજન, એ બે વિષયમાં ભૂલ થાય તો ગ્રહિત વિચારથી બુદ્ધિપૂર્વકની ભૂલો, બુદ્ધિપૂર્વકની ભૂલ કોણ કરે જે શાસ્ત્રના તે કરે, એટલે શાસ્ત્ર અધ્યયન કરવાની જવાબદારી બહુ છે. શાસ્ત્ર અધ્યયન કરનારની જવાબદારી બહુ છે કે આ બે વિષયમાં ક્યાંય ભૂલ કરી એટલે ગ્રહિત મારી જાય. એક પ્રશ્ન એમ થાય કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી શાસ્ત્ર વાંચે અને ભૂલ થવાની સંભાવના છે, કેમ કે જ્ઞાન થયું નથી તો જ્ઞાની પહેલા એમ કહ્યું કે તું જ્ઞાની નિશ્રામાં શાસ્ત્ર માનજો, જ્ઞાનીના ચરણે બેસીને શાસ્ત્ર અધ્યયન કરજે, એટલો એટલો નહીં કરતો. પહેલી વાત આગળ તો પણ હવે જ્ઞાનીનું એવું ચરણ સાનિધ્ય છે ન હોય તો શું કરવું, એવું પૂર્ણ એવું ન હોય તો શું કરવું, તો કે એની આજ્ઞા લઈને વાંચવું. તો સાહેબ હું વાંચું આ શાસ્ત્ર, મારે વાંચવા યોગ્ય છે કે નથી વાંચવા યોગ્ય, આ હું વાંચું કે ન વાંચું, આને સંધિ થઈ છે કે એને લૂ લાગી ગઈ છે, જ્ઞાની ને ખબર છે, આને કઈ ખબર નથી કે આને શીતોપચાર જોઈએ કે ઉષ્ણ ઉપચાર જોઈએ. અને એ બે ન થઈ શકે તો સૌથી સારો રસ્તો એ છે જિજ્ઞાસા માટે. ક્યાંય જજમેન્ટ માનવું નહીં, આમ રીત હોય ને આમ મારું સ્વરૂપ હોય નહીં, કઈ જજમેન્ટ ન માનવું, બે વિષયમાં જિજ્ઞાસા મારે. જિજ્ઞાસા મારે એના ભૂલનો ભૂલો નહીં પડે, પણ જે વાંચીને નિર્ણય કરી લેશે કે આત્મા આવો છે ને એને પામવાની રીત આવી છે, એમાં ભૂલ થઈ એટલે ગ્રહિતમાં આવ્યો, એમાં ભૂલ થઈ એટલે સીધો ગ્રહિતમાં આવ્યો. એમાં તો સત્તા ચાલી હતી એને દેવગુરુ શાસ્ત્રો ને માને એટલે ગ્રહિત ન ગણાય, છતાં દેવગુરુ શાસ્ત્ર હોય ને જૈન શાસ્ત્રો આવે ને બિલકુલ ભૂલ કરે એટલે ગ્રહિતમાં જ આવે છે, અને દર્શનમાં તીવ્ર થાય ત્યારે જ એને કલ્પના થાય. ગ્રહિત એટલે શું થાય કે કલ્પિક, કલ્પિક મત એનું નામ ગ્રહિત છે. એનારમાં નિમિત્તત્વ જે જ્ઞાનીની માની જે શાસ્ત્ર છે એમાં તો નિમિત્તત્વ નથી, તો ઉપાદાને કેમ કલ્પના કરી? નિમિત્ત યથાર્થ સમજાયેલી માની છે, પછી ગમે એ રીતે જ્ઞાની બોલાવો, બધાની રીત બોલવાની ભલે ગમે તે હોય, પણ જ્ઞાનીની વાણીમાં નિમિત્ત જ્ઞાન થવાનું છે, અજ્ઞાન થવાનું નથી, નિચ્યાસ થવાનું નથી. કલ્પના કરી માટે એ કહે છે, નાના હું તો પૂજા કરું છું, કૃત પૂજા કરું છું, દેવ પૂજા કરું છું, ગુરુ પૂજા પણ કરું છું, એટલે એ માનવા તૈયાર નથી. તું માન કરવામાં તને ખબર નથી તું શું કરે છે, દિગંબર જૈનમાં શું ગમે તે હોય, ભગવાનના સમોસરણમાં બેઠો હોય દિગંબર જૈન, તો અહીંયા કલ્પના કરે એટલે ગ્રહિતમાં આવે છે. મહાવીરમાં ક્યાં દીધો છે? મહાવીરમાં બીજો તો ખેત નહીં હનુમત, તો ત્યાંથી પછી નીકળ્યા પછી હનુમતમાં કેમ જન્મે છે? ત્યાંથી આયુષ પૂરું કરીને હનુમતમાં કેમ જન્મ્યા? તો ફેર ક્યાં પડી ગયો? આ તો ફળ આવ્યું છે, પરિણામ તો ત્યાં થયેલા. ઘણી જવાબદારી છે, સૌથી વધારે જવાબદારી છે શાસ્ત્ર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની, સૌથી વધારે બહુ જ સાચવીને ચાલવું છે. સાડત્રીમાં પચાસ માં બે માં થયું, કાલે લીધી હતી બે કાંઠે પરદ્રવ્ય કેમ થયું? આચાર્ય મહારાજ ને ખબર નથી કે એની ફરી આવ્યો છે? તો પોતે અંતર તત્વ તે સ્વજ રહ્યો, એનાથી બહાર તે બધું થયું એટલે બહિતચ્છ જીવાદી બહિતચ્છ આડે પોતો કયા, પણ બાહ્ય તત્વ થઈ ગયું, કેમ કે અંતર તત્વથી જુદા પડે છે. સુગાનીજી કરતાઓ ચાલવા મંડી કે આમ કે છે આમ કે છે. ચંદુભાઈ ડાક્ટર બેસતું પૂછ્યું હજુ ગયા છેલ્લે છેલ્લે બધા આવ્યા હતા સાંભળવા રાજકોટ સુધી, રાજકોટ ઉપર થઈને આવ્યા હતા ને પાછા તો બધા આવ્યા હતા. નિસારમાં કેમ આપણે આ વાત નો રાત્રે ચર્ચા કરવા પછી એમનો પ્રશ્ન થયો આવે છે પણ આપણું ધ્યાન નથી ગયું ક્યાં આવે છે કયો છે ખબર પડે કે આ બધા પ્રશ્નો તો ઉઠવાના જ છે. કેમ કે જે પ્રચલિત વાત છે ને અપ્રચલિત વાત છે એનો ખ્યાલ છે કે પ્રશ્નો તો ઉઠવાના છે. સમયસરમાં ક્યાં આવે છે સમયસરની પ્રધાન ગાથા શક્તિ નથી પ્રમત કે અપ્રમત જાણગો દૂધો ભાવો ક્યાંથી લીધો બીજો કેમ લીધો પ્રમત અપ્રમત સિવાયનો બીજો ભાવ કેમ લીધો અપ્રમત તો શુદ્ધ પડી જાય છે. પ્રમત રાગ છે રાગથી ભિન્ન તો આપણે પ્રચલિત વાત છે પણ શુદ્ધ પર્યાયથી ભિન્ન છે એ વાત છઠ્ઠી ગાથામાં છે કે નહીં મૂળ ગાથામાં પણ ભિન્ન જાતની. અને જો પ્રમત અપ્રમત એટલે શુદ્ધ અશુદ્ધ લઈએ તો કઈ પર્યાય હવે બાકી રહી ગયો એક કઈ બાકી નથી છઠ્ઠી ગાથામાં જ આપાય એમ છે. એટલે તો સંકલનમાં ગુરુજીના બે પ્રવચનો અને આત્મધર્મના બે ટુકડા એટલું હારે લીધું છે. ગુરુદેવ આ વાત કહી ગયા છે નવી નથી સુગાનીજીના ઘરને નથી પણ આ જ્ઞાનીઓના અનુભવની વાતો છે પણ બહાર પડી છે ઓછી પ્રચલિત છે. તમારે ચાલે છે તો એની સામે હવે પોતાનું મંતવ્ય આપે કે શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાન વૃદ્ધિ માટે સામાન્યપણે જીવ કરે છે મુખ્ય જીવ પણ ખરેખર જ્ઞાનની વૃદ્ધિ શાસ્ત્ર સ્વાધ્યાયથી નથી થતી પણ આત્મામાંથી ત્યાંથી વાત પાડે છે. જ્ઞાન ભંડાર આત્મા મેં છે જ્ઞાન ઉઘડતા હૈ ઉઘડતા રહેતા હૈ જો ભાષા તપાસો અવલોકન કરો તો જ્ઞાન ભંડાર આત્મામાંથી જ્ઞાન સમયે સમયે ઉગડ્યા જ કરે છે. ક્યાંથી ઉગડે જુઓ તમારું જ્ઞાન અહીંથી આવે છે કાંઈથી આવે છે કરો અવલોકન સમયે સમયે જ્ઞાન ઉઘડે છે. કેમ કે નવું નવું જ્ઞાનમાં જણાય છે એટલે ઉઘડે છે એમ કીધું જેમ ફૂલને એક કળી ખીલી પછી બીજી કળી ખીલી ત્રીજી કળી ખીલી આખું ફૂલ ખરું ખીલતું દેખાય છે એમ જ્ઞાન ઉઘડતું દેખાય છે ત્યાંથી ઉઘડે છે આપણીમાંથી ચંદનમાં કોઈ ભંડાર ઉઘડ્યો છે અત્યારે પણ હે તમારું જ્ઞાન કરો નક્કી કરો તમારું જ્ઞાન મારા શબ્દોમાંથી નીકળે છે આ શબ્દોમાંથી આવે છે શબ્દોમાંથી શબ્દો તો પ્રત્યેક જળ છે સ્કંદની પર્યાય છે હે તો ટેપને કેટલું જ્ઞાન થવું જોઈએ આ પટ્ટી છે ને પટ્ટી હે ત્યાં શબ્દો મુદ્રિત થયેલા છે કેમિકલાઇઝ એને કેટલું જ્ઞાન થવું જોઈએ શબ્દોથી જ્ઞાન થવું જોઈએ પટ્ટીને કેટલું જ્ઞાન હોવું જોઈએ જ્ઞાન ભંડાર માટે જ્ઞાન ઉઘડે ઉઘડતું જ રહે છે દરેક જીવને સમયે સમયે એના જ્ઞાન ભંડાર માટે જ્ઞાન ઉઘડતું રહે છે. શાસ્ત્રો છે નહીં ય અલૌકિક સિદ્ધાંત વિચારણીય હે આ અલૌકિક સિદ્ધાંત છે. લૌકિકમાં તો એમ કહે છે સાંભળવાથી જ્ઞાન થયું વાંચવાથી જ્ઞાન થયું ચર્ચા કરવાથી જ્ઞાન થયું ખોટી વાત છે લૌકિક વાત છે અલૌકિક સિદ્ધાંત એ છે કે આત્મામાં અંદર જ્ઞાનનો અનંતો ભંડાર ભરેલો છે, કેવળ જ્ઞાનનો ભંડાર આત્મા છે, અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો જેના પેટમાં પડી છે, દુર્ધની અંદર પેટમાં પડી છે, આત્માના પેટમાં પડી છે. એક સમયના પર્યાય સિદ્ધ થાય છે, પહેલા સમય ત્યારે ભગવાનને સિદ્ધ કહેવાય. ગુરુદેવ ભાષા બહુ જોરદાર આપે કે તું સિદ્ધ સમાન નથી, તું સિદ્ધ નો બાપ છો. શું કે? કેમ કે અનંતી સિદ્ધ પર્યાયમાં જન્મ તારા થવાનો છે, માટે તું સિદ્ધ નો બાપ છે. જનક કહે છે ને બાપ ને, બીજા ભાષામાં શું કે છે? જનક કે છે. ઓકે, તું અનંત સિદ્ધ પર્યાયનો જનક છો. એવી વાત છે દાદા, સુંદર થી સિદ્ધ પર્યાય છે, અનંત સિદ્ધ પર્યાય. અલૌકિક સિદ્ધાંત વિચારણીય છે. ઉત્તર ક્ષણ મેં એટલે પછીને ક્ષણ મેં કયા પરિણામ હોગા, સારી ભાષા નથી. ઉત્તર ક્ષણ મેં શાસ્ત્રીય પરિભાષા છે, પૂર્વ ઉત્તર. ઉત્તર ક્ષણ મેં ક્યા પરિણામ હોગા, ઉસકા વર્તમાન ક્ષણ મેં હવે જ્ઞાન નહીં, હવે પછી જ્ઞાનની કઈ પર્યાય થશે એની ખબર છે? પોતાને થવાની છે ને પોતાને ખબર નથી, તો ભવિષ્ય કે લીએ ક્યાં વ્યર્થ કે કલ્પના? તો પછી ભવિષ્યમાં આવી પર્યાય થવી જોઈએ ને, આવા ભાવ થવા જોઈએ, આવા વિચાર થવા જોઈએ, આવું ધ્યાન રાખવું જોઈએ, આવું બરાબર કાળજી રાખવી જોઈએ. ભૂલ કરીએ તો આમ થાય, નુકસાન થાય, કારણ કે આત્મા માલ નથી. વ્યર્થ થી ક્યાં કલ્પના, ક્યાં બોજા, ક્યાં ચિંતા? ભવિષ્યની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાની એક ક્ષણ પછીની ચિંતા કરતા નથી, ભવિષ્યની ચિંતા કરતા નથી. એક ક્ષણ પછી મારા, મારી વ્યવસ્થા, મારી અનુકૂળતા, એક કલાક પછી, એક ક્ષણ પછી કેમ સચવાશે એનો વિચાર આવવા દેતા નથી. આવતીકાલની તો ચિંતા કરતા જ નથી, એનો વિચારે આવવા દેતા નથી. કેમ કે પ્રત્યેક સમયે એને પરિપૂર્ણ મારા આનંદ સુખથી ભરીતા અવસ્થા, મારે શું ચિંતા? મારા આનંદ સુખથી હું ભરેલો છું, પછી મારે ચિંતા છે? ભૂલે એટલે યાદ જાય, સોને ભૂલે એટલે પરમા જવાનો, રોકી નહીં શકાય. પાછું સુખ માન્યું છે, અનાદિથી ત્યાં સુખ માન્યું છે, એમ નથી કે એમને જાય છે. ત્યાંથી આવે, ત્યાં જોવે તો ખબર પડે ને ક્યાંથી આવે. ત્યાંથી એનો પ્રવાહ આવે છે, ત્યાં જોવે ત્યારે ખબર પડે કે પ્રવાહ ક્યાંથી આવે. નહીં તો ભ્રમ થશે કે પુસ્તકમાંથી જ્ઞાન થાય, શબ્દમાંથી જ્ઞાન થાય, કારણ કે દ્રષ્ટિ ઉલટી છે. એની અત્યાર સુધીની ધારણા અને પૂર્વગ્રહ વિપરીત છે. એનો પૂર્વગ્રહ એવો છે કે નિયમિતમાંથી જ્ઞાન આવે છે, ગુરુમાંથી જ્ઞાન આવે છે, શાસ્ત્રમાંથી જ્ઞાન આવે છે. અવલોકન કરે છે, સરસ ખબર પડે. ગુરુદેવની પહેલી વાત એ સાંભળી છે, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, ગુરુથી જ્ઞાન થતું નથી, જ્ઞાન આત્મામાંથી. નાની ઉંમરમાં રાણપુર પધારેલા, 14 વર્ષની ઉંમર હતી, અનુમાન કરું છું, ઘણું છું ત્યારે ખ્યાલ આવે છે, 14 વર્ષની ઉંમર હતી. જ્યાં મંદિર હતી 2003 માં,
સાડત્રીસ
57 માં 38 જાય, કેટલા છે 20 મેળવું છું પડે. નિવાસીમાં જન્મ છે મારા,
ત્યાં
કઈક જે લખેલું છે એમાં 2003 ની સાલ લખેલું છે,
2000 ની સાલ વધારે લખેલું
છે. મંદિર માં કઈક લખેલું છે ને એમાં 2000 ની
સાલ
લખેલું છે. જ્ઞાન આત્મામાંથી નીકળે, જ્ઞાન નો પર્યાય આત્મામાંથી નીકળે. ગુરુ થી જ્ઞાન થતું નથી, સાધુ થી જ્ઞાન થતું, જ્ઞાન આત્મામાંથી થાય. આ માત્ર परिणाम के अलावा शरीर आदि की क्रिया में तो हमारा कोई कर्तव्य कर्तृत्व है ही नहीं. बहु जो कार्य है परिणाम की सीमा सीधी है. पदार्थ नो कार्य पदार्थ ना परिणाम की सीमा की बाहर नहीं सीमित है त्या सुधी. शरीर आदि में तो हमारा कोई कर्तृत्व है ही नहीं. तो फिर इनके आश्रित विभाव परिणामों का व्यर्थ क्यों बुझा लादा जाए. जो शरीर में मारू कहीं कर्तृत्व अधिकार नहीं तो पीछे शरीर आश्रित जितनी चिंता करवानी है संयोगी कि हूँ करवा शरीर तो हफ्ता नहीं तो बोझे न काम उठावे जी क्यों बुझा लादा जाए. पीछे एक सूत्र जी बात करी उद्देश्य का निर्णय करना सहज परंतु उसकी प्राप्ति में समय लगता है. यथार्थ निर्णय के बाद ही यथार्थ की प्राप्ति होती है. अनुभूति यथार्थ निर्णय की निष्ठंकता बिता सकती है. क्योंकि आपका समय अध्यात्म की तरफ अधिक लगेगा अतः चंद बातें ऊपर से ही लिखी गई है. बहुत सरस बात करें ઉદ્દેશ કા નિર્ણય કરના છે. ઉદ્દેશ એટલે તો શું કરવા શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે. ઘર નિવૃત્ત જીવન છે, ઉમર થઈ હશે, નિવૃત્તિમાં આવ્યા, રિટાયર્ડ લાઈફમાં આવ્યા છે તો પછી ઉદ્દેશ તો સહજ, ઉદ્દેશ કરવો તો સહજ છે. શું કરવા આપણું શા માટે ધાર્મિક પ્રવૃત્તિ શાસ્ત્ર સ્વાધ્યાયની શા માટે સહેજ નિર્ણય તો થઈ શકે. મારે મારું આત્મકલ્યાણ, મારી વર્તમાન શાંત પરિસ્થિતિ નિર્ભાવિક પરિસ્થિતિ મટાડવી છે. જન્મ મરણ નાશ કરીને પૂર્ણ શુદ્ધતાના ઉદ્દેશ, ઉદ્દેશ તો પૂર્ણ શુદ્ધતાનો જ હોઈ શકે, બીજો હોઈ શકે. તો ઉદ્દેશ કા નિર્ણય કરનાર તો સહજ છે. શું તો નક્કી કરવા જોઈએ ને, શું કરવા પણ આ બધું પરિશ્રમ શું કરવા. ઉદ્દેશ કા નિર્ણય કરના સહજ પરંતુ ઉસકી પ્રાપ્તિ ને અધિક સમય લગતા હોય. પછી એને પહોંચવું પ્રાપ્ત કરવું એમાં તો સમય ગુણો, પણ નિર્ણય તો બરાબર કરવો છે ને. એટલે દરેક તમે નિર્ણય કરીને આવો છો કે એમ એમ શરૂ કર્યું છે. કેવી વાત આવી પોતાના બહુ સ્વાભાવિક છે. કુદરતી માણસ ઘરની બહાર એક કદમ મૂક્યા પહેલા ઉદ્દેશ નક્કી કરે છે કે શું કરવા ઘરની બહાર જાઉં. એમને માયલે હાલ 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 નીકળે છે, થાક લેવા જાઉં, ત્યાં જાઉં, ઘેર જાઉં, કેમ બહાર જાઉં, ઘરે બેઠો તો બહાર કેમ જાઉં. કોઈ તારે ઉદ્દેશ ઉપર કેવું છે તો આ એક ધાર્મિક જે સૌથી વધારે મહત્વનો વિષય છે એમાંથી ઉદ્દેશ વગર બીજા ક્યાંનો ન્યાય છે? ઉદ્દેશ કા નિર્ણય કરવા સહજ, પરંતુ ઉચિત પ્રાપ્તિનો સમય અધિક લગતા. યથાર્થ નિર્ણય કે બાદ હિ યથાર્થ કી પ્રાપ્તિ હોતી છે. અનુભવ પ્રાપ્તિ એટલે અનુભવ લ્યો, તો યથાર્થ નિર્ણય વિના યથાર્થ અનુભવ આવવાનો નથી. ઉદ્દેશનો શુદ્ધિ, ઉદ્દેશનો શુદ્ધિ એ થઈ પણ નથી શકતો જેને ઉદ્દેશીને કોઈ કાર્યનો પ્રારંભ કરાય તેને ઉદ્દેશ્ય કહીએ. પછી બીજા અર્થમાં લઈએ તો જેને લક્ષ્ય કાર્યનો પ્રારંભ કરીએ એટલે એને લક્ષ્ય કહીએ, એટલે પૂર્ણતાનું લક્ષ્ય દેવાય છે. પૂરું લક્ષ્ય દેવાય છે. અને શ્રીમદજીએ દ્રઢ મોક્ષ ઈચ્છા વાપરી, પૂર્ણતા મોક્ષ છે એ પૂર્ણ દશા છે, તો દ્રઢ મોક્ષેચ્છા જેને હોય તેને હું મોક્ષું કહીએ. અને સૌથી મોટો દોષ એ કે ધીમે ધીમે મોક્ષતા પ્રાપ્ત કરી દે છે. વિશે તપનમાં સૌથી વાત શું દીધું કે આ જીવના સૌથી દોષ તો જીવ ઘણી ઘણી જાતના અને ઘણા પ્રકારના કરે, પણ સૌથી મોટો દોષ કયો? સાચી મુમુક્ષતા કોઈ પ્રાપ્ત કરી નથી, એ જ સૌથી મોટો. બધું બધા જ્ઞાનીઓ એક જ જગ્યાની વાત કરે, ઉદ્દેશની વાત કરનાર, લક્ષ્યની વાત કરનાર, દ્રઢમુક્ષે સાથે વાત કરનાર, બધું એક જ વાત છે. યથાર્થ નિર્ણય કે બાદ ની યથાર્થ કે પ્રાપ્તિ હોતી, નિર્ણય યથાર્થ નો હોય અને યથાર્થ ની પ્રાપ્તિ ન હોય તો કાર્યકારણ નો ન્યાય છૂટી જાય છે, છૂટી જાય. અનુભૂતિ યથાર્થ નિર્ણય કે નિષ્ફળતા યથાર્થ શક્તિ, એને અનુભવ થાય ત્યારે ખબર પડી જાય છે મારો નિર્ણય યથાર્થ શક્તિ, મારા નિર્ણયમાં ભૂલ નહોતી એ અનુભૂતિ થતા બરાબર એને મર લાગી જાય છે યથાર્થ. એના બળે હું આગળ વધીને અનુભવ સુધી આવ્યો એવો જે મારો નિર્ણય એ યથાર્થ જ હતો. કારણ કે હવે તમારો સમય, આપનો સમય વધારે અધ્યાત્મ અધ્યાત્મિક તરફ અધિક લાગેલા, અધ્યાત્મમાં લાગશે કે નહીં લાગે, પણ એમ કે હવે નિવૃત્તિમાં છો તો અધ્યાત્મમાં જ લગાવશો ને તમારો સમય, માટે ઉપરની થોડીક વાતો તમને લખી છે. અનુભવ આવતા પાછળ નજર કરી તો આખી લાઈન દેખાઈ ગઈ, તમે ક્યાંથી શરૂ કર્યું હતું, કેવી રીતે આગળ લીધો હતો, કેવી રીતે નિર્ણયના તબક્કામાં આવ્યો, કેવી રીતે આગળ વધી નિર્ણય આખી લાઈન દેખાઈ ગઈ. કારણ કે આત્મા એક વૈજ્ઞાનિક પદાર્થ છે, માટે એની સિદ્ધિની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનમાં કદી ફેર પડી શકે નહીં. પોતે જ એક વૈજ્ઞાનિક પદાર્થ હોવાથી એની કાર્યસિદ્ધિના વિજ્ઞાનમાં કોઈ કાળે કોઈ હિસાબે કોઈ રીતે ફેર પડી શકે.
વૈજ્ઞાનિક પદાર્થ
છે એને ગુણધર્મ છે કે નહીં, એનું વિજ્ઞાન છે. પદાર્થ બધા વૈજ્ઞાનિક છે, આત્મા નહીં, જડે વિજ્ઞાન, જડમાં જડનું વિજ્ઞાન છે, ચેતનમાં ચેતનનું વિજ્ઞાન છે. પદાર્થ કેવો અને એને વિજ્ઞાન સાથે સંબંધ નથી એમ કેમ કહી શકાય? બરોબર, અનંતા સાયન્સને હંગરીને બેઠો છે, પોતે અનંતા સાયન્સને સંઘરીને બેઠો છે. માટે એની કાર્યસિદ્ધિના વિજ્ઞાનમાં કદી પણ ક્યારે કોઈ જાતનો ફેર પડી શકાય. આ નિયમ બધા સૈદ્ધાંતિક વાત, ત્રણેય કાળે મોક્ષ માર્ગ નિયત છે. સમય દર્શન નામ ચારે સ્વામી એ તત્વાર સૂત્ર ઉપર 16 ટીકા થઈ છે. ખાલી તમારા તત્વાર સૂત્ર એમાં ખબર પડે કેટલા કેટલા આચાર્ય કઈ કયા થઈ ગઈ, અષ્ટ સહસ્ત્રી આત્મનિમાનતા બધી એની ટીકા છે. તત્વાર સૂત્રની ટીકા અષ્ટ સહસ્ત્રી એટલે 8000 શ્લોક છે. ખાલી આ તત્વાર સૂત્ર ઉપર 8000 શ્લોક રહી જાય. અષ્ટ સહસ્ત્રી બધા પ્રમુખ આચાર્ય સમભદ્ર પૂજીપા બધાએ પૂજ્યાનંદજી ભટકલંગ બધાએ નિકલંગ બધાએ ટીકા કરી છે. બહુ ઓથેન્ટિક ટીકા છે. 16 ટીકા છે. સૂત્ર ઉપર કેટલી ટીકા કરી, કયા નામથી કરીને કોણે કરી, લિસ્ટ છે. શબ્દકોષ છે ને એટલે એક વાર વાંચવું હોય પછી વાંચવા આવી લઈએ. કાં તો આ ચર્ચામાં કરું છું જે તમે કરું છું સૂત્રો સારા. સંપૂર્ણ પછી એવું નથી કે સ્વતંત્ર અમને સૂત્રો અમાન્ય કર્યા છે, એવું નથી. એ તો કહે છે આચાર્ય જ અમારા છે. આપણો સ્વતંત્ર આચાર્યની રચના છે, માટે તમારા દિગંબર આચાર્ય સંકુંદ આચાર્યના શિષ્ય આપણા સંકુંદ આચાર્યના શિષ્યના શિષ્ય એ લોકોને પટાવલી માટે એમ કહે છે. ઇતિહાસ તો એ લોકો ઘણો બનાવે છે. એ લોકો તો ખંડન બી કરે છે. કુમારસ્વામી દિગંબર આચાર્ય નથી અને એને એના કહેવા પ્રમાણે નથી એનો, કારણ કે એનો કાળ આત્મ કાળ જ ગુજરાત સાથે છે. 2000 વર્ષ પહેલા છે અને આત્મા બધું લાવે છે. સૂત્ર જે હોય એની અરે કાંઈ પ્રયોજન નથી. સૂત્ર બધા એને માન્ય છે અને એમાં એક સૂત્ર તો નડે એવું છે. 11મા અધ્યાયનું સૂત્ર છે. સૂત્ર સાચું છે. રાધનપુર ના ઊંડા નો ફાળો કરતા હતા એ રીતે. આહાર હોય એના ઉપરથી જો એકાદશીનો શું અર્થ થાય છે તો કે જીનને 11 પરીક્ષા હોય અને એમાં આહાર પરીક્ષા છે, સુધા પરીક્ષા છે. 11 પરીક્ષામાં 1 સુધા તૃષા બને છે. માટે જે આહાર કરે, પાણી પીએ, બધું કરે થાય. જીનને પરિસો જય છે કે પરિસો કઈ હાર્યા કે પરાજય છે? જીનેશ્વરને પરિસો જય છે કે પરિસો નો પરાજય છે? થોડો અર્થ આમ છે કે 11 પ્રકારના કર્મ પ્રકૃતિના ઉદયને ત્યાં પરિસો કીધો છે. એ પરિસર ઉપર જય મેળવીને આહાર લેતા નથી એનું નામ જીન છે. પૂર્ણ સાતા નો એટલે બાકીની અસાતા ગણાય છે. પણ કેવી અસાતા કે સમુદ્ર માં કોઈ ઝેર નું ટીપું નાખ્યું હોય અને સમુદ્ર નું પાણી પીએ તો કોઈ મરે નહીં. દરિયામાં ઝેર નું ટીપું નાખે એ પાણી કોઈ પીએ તો મરે નહીં. એવી રીતે રૂપમાં આવે છે શાસ્ત્રમાં. તો પછી પૂછ્યું અસાદા બિંદીના ઉદયની તારતમ્યની પ્રકૃતિ અને એનું કોઈ જે વર્ણન હોય તો એ આપણે જોઈએ કે જેને લઈને એમને આહાર કરવો પડે છે, એ કંઈ જાણવાનું નથી. પછી થોડા થોડા લાઈન પત્ર મુનિ દર્શનના કેટલાક પ્રશ્નો દર્શનના પ્રશ્નો પછી તકલીફ પડવા માંગી પછી ગરમ નરમ થવા કરતા છોડી દીધી. બે ત્રણ દિવસ કરતા છોડી દીધી. આ આપના કોઈ નામ પગડે આચાર્ય કહે કે ભાઈ મને લઈ જતો કાલ તો એ બધા સામાન્ય બાબત ગણાતા લોકો પોતે જવાનું તો એને થાય આ તો માલકની હિંમત તો એવું થઈ જાય ખુલ્લું થઈ જાય ને. આપ વ્યવસ્થા એવી રાખી હતી કોઈને આવવા ન દેવા. જે સાથે હું જતો હતો બધા સૂત્રો છે સમજણ પ્રમાણે જ કરવાના. અર્થ તો પોતાની સમજણ પ્રમાણે જ કરવાના, એમાં તો બીજું કંઈ લાવી શકે.
પરમ કૃપાળુ સદગુરુદેવ નમઃ જય.